શ્રી પંચાસ્તિ કાય સંગ્રહ ગાથા 164 અને 165 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 15.
શ્રી કયા પ્રકારે ઈષ્ટ છે, કઈ રીતે તે ઈષ્ટ છે, કેમ કે દર્શનમાં ચારિત્રની વ્યાખ્યા બે પ્રકારે કરવામાં આવે છે. એક તો વ્યવહાર દર્શનમાં ચારિત્ર છે અને એક નિશ્ચય દર્શનમાં ચારિત્ર છે. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર છે એ પરાશ્રિત ભાવ છે, એટલે જીવને પરાશ્રિત ભાવ હોવાથી ઈષ્ટ નથી. કયા રૂપે તે ઈષ્ટ છે કે જે સ્વાશ્રિત રૂપ છે દર્શન જ્ઞાન ચારિત્ર તે ઈષ્ટ છે. સાધુ ઈડમ ભણિતમ, સાધુ ઈડમ ભણિતમ કથિતમ, સાધુ દ્વારા આમ કહેવામાં આવ્યું છે. ઇદમ ભણિતમ આમ કહ્યું છે, આમ કહ્યું, કથિતમ ભણિતમ કહો કે કથિતમ કહો, વિકાર છે. મુખો વાહિષ્ઠો પરાશ્રિત બંધ સ્વાશ્રિત મોક્ષો વા તે દ્વારા કહ્યું, એટલે તે દ્વારા એટલે દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાન પરાશ્રિત જ્ઞાન દ્વારા બંધ છે અને સ્વાશ્રિત જ્ઞાન દ્વારા મોક્ષ છે એમ સાધુઓ દ્વારા કહેવામાં આવ્યું છે. સાધુ એટલે જેને માત્ર દીક્ષા લીધી છે એટલે જ સાધુ છે એમ નહીં, પણ જેમને એવા સ્વાશ્રિત અને પરાશ્રિત ભાવોનો અનુભવ છે, પરાશ્રિત ભાવથી બંધ થાય છે અને સ્વાશ્રિત ભાવથી મોક્ષ થાય છે, મુક્ત થવાય છે, એવા બંને પ્રકારના પરિણામનો જેમને અનુભવ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલો પરાશ્રિત ભાવ છે તે બંધ ભાવ છે અને સ્વાશ્રિત પણ છે એટલો મોક્ષ છે. તો વિશેષ તે સંબંધમાં વિશેષતા કહે છે. શુદ્ધાત્મા આશ્રિતાની સમ્યક દર્શનાની ચારિત્રાણી મોક્ષ કારણાની ભવંતી. શુદ્ધાત્માને આશ્રય છે એવા જે સમ્યક દર્શનાની ચારિત્રના પરિણામો છે તે મોક્ષના કારણો છે, અથવા તે મોક્ષના કારણો થાય છે. ભવંતિનો અર્થ થાય છે ને છે બંને છે. જેટલા સમ્યક દર્શનના ચારિત્રના શુદ્ધાત્માને આશ્રય પરિણામ થાય છે તે બધા મોક્ષના કારણો છે, એ મોક્ષના કારણો બને છે. પરાશ્રિતાની બંધકારણાની ભવંતિ છે, અને જે પરાશ્રિત પરિણામો છે તે બધા બંધના કારણો થાય છે, બંધના કારણો છે. તેને દ્રષ્ટાંતેનો ઇતિચેત કયા દ્રષ્ટાંતથી એ સમજી શકાય એમ છે, કયા દ્રષ્ટાંતથી આ પ્રકારે છે. યથા ઘૃતાની સ્વભાવેનો શીતલાની અતિ પશ્ચાદ અગ્નિ સંયોગેન દાહકારણાની ભવંતિ, તથા તાની અતિ સ્વભાવેન મુક્તિકારણાની અતિ પંચ પરમેશ્વરી આદિ પ્રશસ્ત દ્રવ્ય આશ્રિતાની સાક્ષાત્ નિબંધ કારણાની ભવંતિ. મિથ્યાત વિષય કષાય નિમિત્તભૂત પરદ્રવ્ય આશ્રિતાની પુનઃ પાપબંધ કારણાની અપી ભવંતિ. ચાલુ પણ લીધો કયા દ્રષ્ટાંતથી આ સમજવું કે જેમ ઘી છે તે સ્વભાવથી શીતળ છે, કેમ કે આપમેળે ઠરે છે. ગરમ કરેલું ઘી હોય મૂકી રાખો તો આપોઆપે ઠરી જાય છે, જામી જાય છે. એને જમાવવા માટે પછી કોઈ બીજી પ્રક્રિયા કરવી પડતી નથી. ઊંધું કરવા માટે તો અગ્નિની જરૂર પડે, પણ ઠંડુ કરવા માટે કોઈ પદાર્થની એને જરૂર નથી, એ તો સ્વભાવથી જ ઠરી જાય છે. જેમ ઘી સ્વભાવથી જ શીતળ છે તો પણ પછી અગ્નિ સંયોગ દ્વારા દાહકાર નાની ભવંતી, અગ્નિ સંયોગ જો એવું થયેલું હોય તો એ દાઝવાનું કારણ થાય છે, દાહકાર નાની ગરમ લાગે છે જેનાથી દજાય છે એવું થાય છે. તો વાવે શીતળ એવો પદાર્થ એનાથી દજાય છે, જો અગ્નિ દ્વારા ઊનું થયું હોય તો તે ન્યાય તથા તે રીતે તાની અપી સ્વભાવીન મુક્તિ કારણાની અપી, તાની એટલે જે પરિણામનો જે સ્વભાવ છે એ તો મુક્તિના કારણ રૂપે જ પરિણમવાનો છે. એટલે એમ કે કે આત્માનો સ્વભાવ શુદ્ધ સમ્યક દર્શનના અંચારિત્ર રૂપે પરિણમવાનો છે, સમ્યક શ્રદ્ધાન રૂપે પરિણમવું, સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમવું, સ્વરૂપાશ્રિત સ્વરૂપ્રમણતા રૂપે પરિણમવું, એવો જ પરિણમવાનો જીવનો સ્વભાવ છે. સ્વભાવથી તો જીવ એવો જ છે. મુક્તિ કારણાની અપી, મુક્તિ કારણ રૂપે હોવા છતાં પણ પંચ પરમેષ્ટિ આદિ પ્રશસ્ત દ્રવ્ય આશ્રિતાની પાંચ પરમેષ્ટિ વગેરે, પાંચ પરમેષ્ટિ એ દેવ દેવગુરુ આવી ગયા અને શાસ્ત્ર એમનું કહેલું વચન, તેમના આશ્રિત તેમના આશ્રિત પ્રશસ્ત દ્રવ્યો આશ્રિત, એ બધા પ્રશસ્ત દ્રવ્યો કયા, એ પુણ્ય પુરુષ છે, બધા પુણ્ય સ્થાન છે ખરેખર તો. તેમના આશરે સાક્ષાત પુણ્યબંધ કારણાની ભવંતી, સાક્ષાત પુણ્યબંધનું કારણ થાય છે. શું કે છે, આત્માનો સ્વભાવ સ્વભાવથી તો મુક્તિ કારણ રૂપે છે, એટલે શુદ્ધ પરિણમન થવું એવો આત્માનો સ્વભાવ છે, તો પણ દેવ ગુરુ અને શાસ્ત્ર પંચ પરમેશ્વર આદિમાં બતાવી ગયા જે પ્રશસ્ત દ્રવ્યો છે તે પ્રશસ્ત દ્રવ્યોને આશરે તે પરિણામ સાક્ષાત પુણ્યબંધનું કારણ થાય છે. એમાં જે પરિણામ થાય પુણ્યરૂપ એનાથી પુણ્યબંધ થાય છે, મોક્ષ થતો નથી પણ પુણ્યબંધ થાય છે, તો બંધ થાય છે. અને મિથ્યાત વિષય કષાય નિમિત્તભૂત પરદ્રવ્ય આશ્રિતાની એ સિવાયના પંચ પરમેશ્વરી આદિ પ્રશસ્ત દ્રવ્ય આશ્રિત સિવાયના જે બીજા પદાર્થો છે તે જેના નિમિત્તે જીવને મિથ્યાતના પરિણામ થાય એટલે ભ્રાંતિ થાય, સુખ દુઃખરૂપ લાગે છે ને, સુખ દુઃખરૂપ લાગે છે, ઇષ્ટ અનિષ્ટ રૂપ લાગે છે, પોતાના વિષય કષાયના નિમિત્તભૂત જેટલા પરદ્રવ્યો છે તેના આશ્રય વળી પાપબંધના કારણોરૂપ પરિણામ પણ થાય છે, એ પુણ્યબંધ અને પાપબંધ થાય છે. તસ્માદ જ્ઞાયતે, તેથી એમ જાણવામાં આવે છે કે જીવ સ્વભાવ નિયત કરીતમ મોક્ષ માર્ગ ઇતિ, એ ઉપરથી એમ સિદ્ધ થયું કે જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર એટલે દર્શનના નિયો જે જીવ સ્વભાવ, તેમાં જેનું અસ્તિત્વ છે એ અસ્તિત્વને અનુસરીને પરિણમવું, અનુસરીને વર્તવું, એવા જે શુદ્ધ સ્થિરતારૂપ પરિણામ જેને નિયત ચારિત્ર કહેવામાં આવે છે. નિયત એટલે ચોક્કસ મોક્ષ માર્ગરૂપ જે ચારિત્ર છે એ આવું ચોક્કસ પ્રકારનું ખાસ પ્રકારનું છે, સ્પેસિફિક જેને કહેવામાં આવે છે, આવું જ છે, બીજી રીતે નથી. જેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, ચારિત્ર એ જે મોક્ષ માર્ગ કહેવામાં આવે છે એ તો જીવ સ્વભાવમાં નિયતરૂપ છે ચારિત્ર, એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે, એ આનાથી ફલિત થાય છે. તસ્માદ જ્ઞાયતે, તેથી એમ જાણવામાં આવે છે. શેનાથી એમ જાણવામાં આવે છે કે જેટલા દેવ ગુરુ અને શાસ્ત્ર આશ્રિત પરિણામ છે, પ્રશસ્ત દ્રવ્યો છે, એના આશ્રય પરિણામ થાય છે ત્યારે પુણ્યનો બંધ થાય છે, અને એ સિવાયના જગતના પદાર્થો છે એના આશ્રિત પરિણામ થાય છે. એટલે શરીર, શરીરથી માંડીને શરીરના સંબંધીઓ, એ સિવાયના જેટલા કોઈ વ્યવહારે નસીબે એના કહેવાય છે એવા પદાર્થો, આ મારું ઘર છે, આ મારી મૂડી છે, આ મારા મકાન છે, આ રૂપિયા છે, આ આબરૂ છે, આ કીર્તિ છે, આ સદા વાલા છે, ફલાણા ફલાણા, એ બધા અપ્રશસ્ત દ્રવ્યો છે. આમ કહીએ તો જે દેવ ગુરુ અને શાસ્ત્ર એ પ્રશસ્ત દ્રવ્યો છે, તો આ બધા અપ્રશસ્ત દ્રવ્યો છે. કે જેના આશ્રયે જી મિથ્યાત્વ અને વિષય કષાયના પરિણામ કરે છે, તેથી એને એ નિમિત્તભૂત પર દ્રવ્યો કહેવામાં આવ્યા છે. એવા પુણ્યને પાપના પરિણામ પરાશ્રી દ્રવ્યોના આશ્રય પરદ્રવ્યોના આશ્રય થતા હોવાથી એક જીવ દર્શનદાન સ્વભાવ જે જીવ છે તેમાં જે સ્થિર જામવારું પરિણામ છે તે જ મોક્ષનો માર્ગ છે એમ એમાંથી જાણવામાં આવે છે. એમાં જોમેટ્રીમાં જેમ થિયરમ બધા સિદ્ધ કરે છે ને, તેથી તસ્માદ જ્ઞાય તે આથી આમ ફલિત થાય છે કે જેટલા પરાશ્રિત પરિણામ તે પુણ્ય અથવા પાપના બંધના કારણ થાય છે તે સ્વાશ્રિત શુદ્ધાત્મા અને આશ્રિત દર્શનના ચારિત્રના પરિણામ છે, એટલો જ મોક્ષનો માર્ગ છે. એ રીતે મોક્ષ માર્ગના વિષયને અહીંયા દ્રઢ કરવામાં આવે છે. પાણી જદી મંદી શુદ્ધ સંપો ગાળો નવદેતી દુઃખ મુખમ પર સમય હૃદો હવદી જીઓ સંપ્રયોગથી, એટલે શુદ્ધ ભક્તિભાવથી, પેટમાં લાલચ રાખીને નહીં, શુદ્ધ શુભ ભક્તિ યોગથી, શુદ્ધ સંપ્રયોગ એને કહે છે. શુભ ભક્તિભાવથી દુઃખ મોક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની માને, જ્ઞાની એટલે જેને જ્ઞાન છે એવો જીવ, જ્ઞાની એટલે સમ્યક જ્ઞાની નહીં. ભક્તિભાવથી મોક્ષ થાય છે, દુઃખનો મોક્ષ થાય છે અથવા સંસારનો મોક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની માને તો તે પર સમય રત જીવ છે, તે પર સમયમાં રત નામ લીનતા વાળો જીવ છે. કૌંસમાં એનો અર્થ કર્યો છે. અરહંત આદિ પ્રત્યે ભક્તિ અનુરાગ વાળી મંદ શુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે એવું જો અજ્ઞાનને લીધે, એટલે શુદ્ધ આત્મસંવેદનના અભાવને લીધે, રાગ અંશને લીધે જ્ઞાનીને પણ વલણ વર્તે, મંદ પુરુષાર્થનું વલણ વર્તે, તો ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પર સમયમાં રહે છે, ત્યાં સુધી પર સમય સાથે જોડાયેલો છે. ગાથામાં તો સ્પષ્ટ છે કે જીનવરની ભક્તિ દ્વારા પણ જીનવર પ્રમુખની એમ જ્ઞાનેન્દ્રદેવની મુખ્યપણે એમ લીધું છે. જો ભક્તિ કરવામાં આવે અને મોક્ષની આશા રાખવામાં આવે એ ભક્તિ દ્વારા, તે પર સમયમાં રોકાયેલો જીવ છે, તે સ્વસમય આશ્રિત એના પરિણામ થતાં. શ્રીમદજીએ તો 85 કાયના અર્થ કર્યા છે, ખોટી અર્થ કર્યા છે. એક એક ગાથાના જોયું છે બધા પુસ્તકો. સૂક્ષ્મ પર સમયના સ્વરૂપનું કથન છે એટલે જીવના પરિણામમાં સ્વરદ્રવ્યને આશ્રિત જે સૂક્ષ્મ પરિણામ થાય છે એટલે સૂક્ષ્મપણે જે પરદ્રવ્યમાં રોકાવું થાય છે, સ્થૂળપણે નહીં પણ સૂક્ષ્મપણે જે પરદ્રવ્યમાં રોકાવું થાય છે એનું સ્વરૂપ કેવું છે, એવા પરિણામનું સ્વરૂપ કેવું છે તે આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. અમૃતચંદ્રાચાર્ય તો બહુ સ્પષ્ટ અર્થ કર્યા છે કે સિદ્ધિના સાધનભૂત એવા અરંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી અનુરંજિત ચિત્તવૃત્તિ તેને અહીં શુદ્ધ સંપ્રયોગ છે, તે અહીં શુદ્ધ સંપ્રયોગ છે. શુદ્ધ સંપ્રયોગ એટલે શું કે શુભ ભક્તિ, ભક્તિનો શુભ ભાવ. એ કેવો હોય શુભ ભક્તિનો ભાવ કે બીજા કુદેવ દેવલાનો તો અહીંયા પ્રશ્ન છે એને કે વિતરાગ દેવ સિવાયના બીજા અન્ય રાગી દેવદેવીઓનો માને, સંસારી દેવદેવીઓને માને, કુદેવોને માને, અથવા વિષય કષાયવાળા જીવોને દેવ તરીકે માને એને તો શુદ્ધ સંપ્રયોગ પણ છે નહીં એમ લેવું થાય. શુદ્ધ સંપ્રયોગ શબ્દ પડ્યો છે ને એટલે અરંતાદિ ભગવંતો પ્રત્યે, અરંત સિદ્ધ આચાર ઉપાધ્યાય ને મુનિ એમના પ્રત્યે કેવા છે કે સિદ્ધિના સાધન વૃદ્ધ જેને વ્યવહારે કહેવામાં આવે છે, પોતે આત્મશુદ્ધિ રૂપ સિદ્ધિને પામ્યા છે અને બીજાને પામવાનું નિમિત્ત કારણ થાય છે, એમનું સ્વરૂપ અવલોકતા જે બીજાને પણ સ્વરૂપ જ્ઞાનનું કારણ થાય છે એવા છે તો પણ, સ્વરૂપે એવા વિતરાગ થયેલા છે તો પણ, તેમના પ્રત્યે ભક્તિભાવથી જે અનુરંજિત ચિત્તવૃત્તિ છે, અનુરંજિત એટલે રાગવાળી સ્વરાગ ભક્તિ જેને કહે છે એવી જે ચિત્તવૃત્તિ તેને અહીં શુદ્ધ સંપ્રયોગ, તે અહીં શુદ્ધ સંપ્રયોગ છે એને સંપ્રયોગ કહેવામાં આવ્યો છે. હવે અજ્ઞાન લવના આવેશથી, લવ એટલે થોડુંક જરાક, થોડા અજ્ઞાનના આવેશથી, પાછો એમ આવેશ ખરો વેદ છે ને, અજ્ઞાન છે એમાં મિથ્યાત નો વેદ છે, તીવ્ર અજ્ઞાન નથી કે કુદેવને માને છે, સ્પષ્ટપણે તત્વની વિપરીત પ્રરૂપણા કરે છે એમને. અજ્ઞાન લવના આવેશથી જો જ્ઞાનવાન પણ એટલે શાસ્ત્ર જ્ઞાન બરાબર છે તો પણ એમ જ્ઞાનવાન એટલે તે શુદ્ધ સંપ્રયોગથી મોક્ષ થાય છે એટલે એવા શુભ ભાવ વગેરે ભક્તિના પરિણામથી મોક્ષ થાય છે એવા અભિપ્રાય વડે ખેદ પામતો થતો, એવા અભિપ્રાયથી દુઃખી થાય છે, ખેદ પામતો થકો એટલે આકુલિત પરિણામ સહિત વર્તતો થકો, તેમાં એટલે શુદ્ધ સંપ્રયોગમાં પ્રવર્તે તો ત્યાં સુધી તે પણ રાગલવના સદભાવને લીધે પર સમય કહેવાય છે, એ પણ પર સમયમાં રોકાયેલો જીવ છે. રાગલવ એટલે અલ્પરાગ એને છે, ભલે મંદ રાગ છે, થોડો રાગ છે તો તે રાગના સદભાવને લીધે પર સમયમાં લીન, પર સમયમાં સ્થિત, પર સમયમાં આસક્ત ચિત્તવાળો ગણવામાં આવે છે. જો આમ છે તો પછી નિરંકુશ રાગરૂપ ક્લેશથી કલંક તેવી અંતરંગ વૃત્તિ વાળો વિતર્જન શું પર સમયરત ન કહેવાય, પ્રશ્નાર્થ કર્યો છે. એનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી, એ તો અવશ્ય કહેવાય કહેવાય ને કહેવાય. દેશના ચાર દિવસ ની ટીકામાં લીધી છે તમારા સ્પષ્ટીકરણ માટે. કોઈ પુરુષ નિર્વિકાર શુદ્ધાત્મ ભાવના સ્વરૂપ પરમ ઉપેક્ષા સંયમમાં સ્થિત રહેવા ઈચ્છે છે, મુનિ થાય છે, જૈન દીક્ષા ધારણ કરે છે અને પરમ ઉપેક્ષા સંયમ જેને કહેવાય એવા સ્વરૂપમાં સ્થિર રહેવા એ માગે છે. સ્વરૂપ સ્થિરતા થાય છે જયારે એને સર્વ પદાર્થો પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, પૂરી ઉપેક્ષા વર્તે છે. એટલે પરમ ઉપેક્ષા નામનો સંયમ એને કહેવામાં આવે છે. પરંતુ તેમાં સ્થિત રહેવાને અશક્ત વર્તતો હતો. કામ ક્રોધાદી અશુભ પરિણામના અંતનાર્થે અથવા સંસાર સ્થિતિના છેદનાર્થે જ્યારે તે પંચ પરમેશ્વરી પ્રતિ ગુણસ્થવન આદિ ભક્તિ કરે છે ત્યારે તે સૂક્ષ્મ પર સમય રૂપે પરિણત વર્તતા થતા શકો સરાસ સમય દ્રષ્ટિ છે. ત્યારે સમય દ્રષ્ટિ તો છે એને આત્માના શ્રદ્ધાન જ્ઞાન આદિ તો છે. જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહી શકે, શુદ્ધો ઉપયોગમાં પરિણમી ન શકે ત્યારે અશુભમાં ન આવી જાય એટલા ખાતર પંચ પરમેશ્વરી પ્રત્યે ગુણસ્થમન આદિ શુભાવરૂપ ભક્તિ કરે છે ત્યારે તે સૂક્ષ્મ પરસમય રૂપે પરિણત વર્તતો થતો પરાગ સમય દ્રષ્ટિ છે. અને જો તે પુરુષ શુદ્ધાત્મ ભાવનામાં સમર્થ હોવા છતાં પણ તેને શુદ્ધાત્મ ભાવનાને છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને તો તે સ્થૂળ પર સમય રૂપ પરિણામ મળે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ થાય. બહુ સ્પષ્ટ વિષય કીધો છે. પ્રશ્ન એ થાય છે વિતરાગ જે અરંત શિવ વગેરે જે વિતરાગ દેવ છે, વિતરાગ ગુરુ છે, જેમાં વિતરાગતા જ ઉપાદે છે એવા શાસ્ત્રો છે, એવા કથનવાળા શાસ્ત્રો છે, એવા દેવગુરુ અને શાસ્ત્રોના અનુરાગ રૂપ જે ભક્તિના પરિણામ અથવા ગુણાનુવાદ રૂપ ભક્તિના પરિણામ એને ખેદ કેમ ગણવો એમ પ્રશ્ન એ થાય કે એ ખેડવાના પરિણામ કેમ અહીંયા આચાર દિવે કયા છે. કહ્યું ને કે શુદ્ધ સંપ્રયોગથી મોક્ષ થાય છે એવા અભિપ્રાય વડે ખેદ પામતો થકો એમાં ખેદ કેમ થાય. ભગવાનની ભક્તિ કરવી, ગુરુની ભક્તિ કરવી, શાસ્ત્રની ભક્તિ કરવી એટલે જ્ઞાનની ભક્તિ કરવી એમાં ખેદ કે હા એમાં પણ ખેદ છે, દુઃખ છે. જે સ્વરૂપાશ્રિત આત્માની શાંતિના, આત્માના આનંદના, આત્માના સુખના જે પરિણામ છે એવા જે દુઃખના અભાવરૂપ પરિણામ છે એવા પરિણામ ભક્તિના પરિણામ હતા નથી. એના છતાં આપણે ચર્ચા ચાલી ને બહુ દુઃખ છે. 97 નંબર મિત્ર તરફનું લક્ષ અને વલણમાં પણ ભક્તિ જેવું દુઃખ લાગવું જોઈએ. આમ એટલો ખેદ શબ્દ વાંચતો છે. અહીંયા એમ કહ્યું કે ભક્તિ જેવું દુઃખ લાગવું એનો અર્થ શું છે કે જેને આત્માની શાંતિનો અનુભવ કર્યો છે એ શાંતિ અને ભક્તિના પરિણામ એ બે વચ્ચેનો આંકડો જોવામાં આવે તો એક શાંતિ છે અને એક ભક્તિનું દુઃખ છે. આમ છે ઉપર શબ્દે વાત સમજાયેલી નથી. પણ જેણે આત્માની શાંતિ જોઈ છે એને એ સમજાયું નથી, જેણે જોઈ નથી એને એ સમજાયું નથી. કરતા ચાલુ ત્યારે આવી ગુરુદેવના હાથે થઈ વાત નીકળી છે હોય તો પણ એ દુઃખરૂપ છે. દુઃખરૂપ છે એટલું જ નહીં પણ આ તો સોગાનીજી કહે છે કે ભક્તિ જેવું દુઃખ લાગે એમ કહે છે. વાદી વાત છે કે ગુરુદેવ કહ્યું આત્માની શાંતિ જોઈ ન હોય એને આ બેસે નહીં. એટલે કે જેને જોયું હોય એને એ બરાબર સરખામણી થાય છે આ ભક્તિ જેવું આમાં દુઃખ છે. જ્ઞાનીને બહારમાં ઉત્સાહ દેખાય છે જો પછી સ્પષ્ટ કર્યું છે. કે જ્ઞાની ભગવાનની ભક્તિ કરે છે ત્યારે ઉત્સાહથી ભક્તિ કરતા હોય તેવું દેખાય છે. બરાબર, જાણે ઉત્સાહથી ભગવાનની ભક્તિ કરે છે એવું લાગે, પણ અંદરમાં તો એમને ભઠ્ઠી જેવું દુઃખ લાગે. બહારમાં હરખ દેખાય, આ છે ને ભગવાનનો જન્મ થાય છે તેમના પ્રત્યે ભક્તિભાવથી જે અનુરંજિત ચિત્ત રાગવાળા શ્રાદ્ધ પરિણામવાળા જે ચિત્તના પરિણામ છે તેને અહીં શુદ્ધ સંપ્રયોગ કહેવામાં આવ્યો છે. હવે થોડા અજ્ઞાનના આવેશથી એ અજ્ઞાનનો આવેશ છે એમ કે છે. જો જ્ઞાનવાન પણ એટલે સમજણમાં બરાબર જરાક અસ્થિત પણ હોય, જ્ઞાનવાન એટલે વિદ્વાન હોય, બારમાં વિદવત્તા હોય, પણ તે શુદ્ધ સંપ્રયોગથી મોક્ષ થાય છે એવો જો અભિપ્રાય રાખે, એ અભિપ્રાય અજ્ઞાનનો અભિપ્રાય છે ખરેખર, તો તેનાથી ખેદ પામતો થકો, એ અભિપ્રાય વડે ખેદ પામતો થકો તેમાં પ્રવર્તે એટલે શુદ્ધ સંપ્રયોગમાં પ્રવર્તે. બીજાની તો વાત જ લીધી નથી એમ, સુખદેવ દેવાનો તો અહીંયા કોઈ ચર્ચાનો અવકાશ છે. તેમ વિતરાગ દેવની સામે જઈને એને લઈને નવી નવી જાતની આડોડાઈ થાય, આડોડાઈના પરિણામ છે. અત્યારે નહીં, અત્યારે નહીં, લેણદાર આવે અત્યારે નહીં, પણ ક્યારે કે ભવિષ્યમાં સગવડતા હોય, પણ અત્યારે તો નહીં. એનો અર્થ જ કે તારી દાનત છે નહીં, દાનત અંદરમાં ખોટી છે. આવું છે ને, આમાં સ્પષ્ટ લીધું છે અનુભવ પ્રકાશમાં. એ સ્વરૂપની રુચિ મટાડનાર બહિરાતમાં છે, કા એટલે એની રુચિ નથી. રુચિનો વિષય એવો છે, એનો અર્થ જ એ છે કે રુચિનો વિષય આજ નહીં પણ અત્યારે જ જોઈએ, એનું નામ રુચિનો વિષય છે. જો એને ખરેખર સ્વરૂપની રુચિ હોય તો પછી એનો પ્રયત્ન એટલો પહોંચી ન હોય અને થોડો સમય લાગે તો જુદી વાત છે, પણ એના અભિપ્રાયમાં તો એમ જ છે કે અત્યારે ને અત્યારે જ મારું સ્વકાર્ય કરવું છે, સમ્યક દર્શન આદિ ધર્મ પ્રાપ્ત કરવો છે અને એમાં મારે કાલ જોઈએ નહીં. અરુચિ વાળો પછી બાના કાઢે છે કે અત્યારે ન થાય તો કાંઈ નહીં, હવે થોડા સંસ્કાર લઈ લઈએ. રોજ સવારે 8 થી 9 વાંચન કરીને સંસ્કાર લઈ લઈએ, પછી ભવિષ્યમાં કામમાં આવશે. તારી સ્વરૂપની અરુચિ અને તારી આડોળાય એ જ્ઞાનીઓના નજરબાર છે, એ બધું સમજે છે, બધો ખ્યાલ આવે છે કે એમાં કાંઈ ચાલે હું. શુદ્ધ સંપ્રયોગથી મોક્ષ થાય છે એવો જે અભિપ્રાય છે એ મિથ્યા અભિપ્રાય છે એમ કેમ છે. એ દેશના કાર્ય સ્પષ્ટ કર્યું છે કે એ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ થાય છે. એવા પર સમયમાં તો એ અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ થાય છે. એમણે બે રીતે વાત કરી છે. એ તો જે જ્ઞાની છે, જ્ઞાની પણ જ્યાં સુધી પર્યંત પણ થશે ત્યાં સુધી પૂર્ણ વિતરાગ નહીં થાય, એટલું એમને મોડું થશે. અજ્ઞાની કે જેઓ ભક્તિ આદિના રાગમાં જ મોક્ષ માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ થાય છે, સ્થૂળ પર સમયવાળા છે. એને તો સ્થૂળ પર સમયવાળા કહેતા છે અને જ્ઞાનીની વાત લેવી છે. સૂક્ષ્મ છે ને, તો પણ ત્યાં સુધી તે પણ રાગ લઈના સદભાવને લીધે, થોડો રાગ હોવાને લીધે, અલ્પ રાગ હોવાને લીધે તે જ્ઞાની પણ પરસમયરત કહેવાય છે. પરસમયમાં એ આસક્ત છે, રોકાયેલા છે. જો જ્ઞાનીની આ સ્થિતિ છે એમ પરસમય અહીંયા કરવી છે કે જ્ઞાની પણ જો ભગવાનની ભક્તિનો રાગ કરે અને એ રાગને વસણે પર સમય કહેવામાં આવે તો પછી જેને અંકુશ નથી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને તો સમ્ય જ્ઞાન ની લગામ છે, સમ્ય જ્ઞાન તો લગામ નું કામ કરે છે, એ જાગૃતિ જ્યોત છે, એટલે પોતાના સ્વરૂપ ના ભાન માં વર્તે છે. એ જેટલો કોઈ રાગાંશ ઉત્પન્ન થાય છે, વિકારાંશ ઉત્પન્ન થાય છે, એને એ કંટ્રોલ કરે છે, જાણે છે કે આ કર્તવ્ય છે, એવી બુદ્ધિ આવે છે ને. તેથી જ્ઞાની ની સ્થિતિ છે. અજ્ઞાની ને તો પોતાનું ભાન જ નહીં હોવાથી નિરંકુશ રાગ છે, એકાંત નિરર્ગળ રાગ છે, અને આગળી અજ્ઞાનો રાગ છે. બસ આ રાગ કરતા કરતા, ભક્તિ કરતા કરતા જ મને મોક્ષ થશે, એવા રાગરૂપ ક્લેશથી વૃત્તિ વાળો વિસર્જન એ શું પરસમયરત ન કહેવાય, આવે છે એને તો સૂક્ષ્મતા પણ લાગુ પડતી નથી. રાગરૂપ ચારિત્ર એવું જે અશુભ રત્ન ત્રય, તેનાથી પુનબંધ એને અશુભ રત્ન ત્રય કહેવામાં આવે છે. રત્નત્રય તો ખરો, પણ રાગની અશુદ્ધતા, રાગરૂપ અશુદ્ધતા એમાં હોવાથી એને અશુદ્ધ રત્નત્રય કહેવામાં આવે છે. જે આપે છે ને હીરાની દાગીના, એમાં હીરા ચોખ્ખાય હોય ને હીરા દાગવાળા પણ હોય એમ કે છે. તમને એમ કહે કે ભાઈ તમારે દાગીનો બનાવવો છે, ક્યાં હીરા લેશો? દાગવાળા નહીં ચાલે, આપણે દાગવાળા ચાલે. રત્ન કયા ને એ પ્રકારે શુદ્ધ રત્ન ત્રય દ્વારા મોક્ષ અને અશુદ્ધ રત્ન ત્રય દ્વારા પુનબંધ થાય છે, એવા કથન રૂપે 164 ની ગાથા ગઈ. તદનંતરમ નદી શુદ્ધાત્મ પરિસ્થિતિ વિલક્ષણાથ અજ્ઞાનાથ સકાશાત જ્ઞાની કરતા યદિ મન્યતે. શુદ્ધાત્મ પરિસ્થિતિ, શુદ્ધાત્માના સ્વસંવેદનથી વિલક્ષણ વિરુદ્ધ લક્ષણ વાળું અજ્ઞાનાથ, અજ્ઞાન દ્વારા, અજ્ઞાનથી જ્ઞાની, જેને જ્ઞાન છે એવો, સમજણ છે એવો, કરતા એટલે સ્વતંત્રપણે એવો માને છે, કોઈ એને મનાવે છે એમ ભણ નહીં. નહીતર વળી એમ કે શું કરીએ, ત્યાર સુધી અમને અજ્ઞાની ગુરુઓ મળ્યા અને અમને અજ્ઞાનના રસ્તે દોર્યા. જો અમને અજ્ઞાની ગુરુ મળ્યા હોત તો અમે અજ્ઞાન રસ્તે જાત નહીં. એ વાત સાચી નથી. જે કાંઈ માને છે તે સ્વતંત્રપણે માને છે. જે કોઈ જીવ જે કાંઈ માને છે તે સ્વતંત્રપણે જ એની માન્યતા હોય છે. જ્ઞાની કરતા યદિ મન્યતે, કરતા થઈને તે સ્વતંત્રપણે માનવાનું કાર્ય કરે છે. એ કોઈ મનાવે છે એમ પણ છે પ્રયોજનના વિષયમાં તો પૂરી ચોકસાય કરે છે. જ્યાં એને લાંત રહેવું છે અને પોતાનો દોષ જેને બીજાના ઉપર ઉઘાડવો છે, એવી વ્યવહારે જેને અપ્રમાણિકતા કહેવાય, એવી વાત છે કે શું કરીએ, અમને અજ્ઞાની ગુરુ મળ્યા અને અમને ઊંધા રસ્તે અને અમે દોરવાઈ ગયા. વાત ખોટી છે. તું ઊંધા રસ્તે દોરવાનો હોય તો પણ સ્વતંત્રપણે, અને સીધા રસ્તે દોરવાનો હોય તો પણ. જ્ઞાની ગુરુ એમ કહેતા નથી કે અમે તને સાચા રસ્તે અમે તને દોર્યો છે એમ કહેતા કે અમે તને દોર્યો છે. એ તો સંયોગ જોઈને નિમિત્ત ઉપર આરોપ આવે છે, એટલી વાત છે. પણ જીવ પરિણામ કરે છે તો સ્વતંત્ર જ કરે છે. એ વાતે વાતે લઈએ છે કરતાની વાત. શું માને છે કે હવદીતી દુઃખ મોકો સ્વસ્વભાવીનો ઉત્પન્ન સુખ પ્રતિકૂળ દુઃખસ્ય મોક્ષો વિનાશો ભવતી ઇતિ. સ્વસ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ, એ સુખથી પ્રતિકૂળનું જે દુઃખ, એ દુઃખના નાશરૂપ મોક્ષ થશે એમ માને છે. શું વ્યાખ્યા કરી છે? સત્ય નાશ છે કે દુઃખથી મુક્ત પણ થશે. સાદો અર્થ એટલો છે, અવધિથી દુઃખનો કો મૂળ માગદી છે એનું, એટલું કે દુઃખથી મુક્ત પણ થશે. કેવું છે દુઃખ? કે સ્વસ્વભાવથી ઉત્પન્ન થતું જે સુખ, તેનાથી જે પ્રતિકૂળ છે તો દુઃખ એમ કહ્યું. એમને કહ્યું કે ઈચ્છાનુસાર પર વિષયની સંયોગની પ્રાપ્તિ એવું જે સુખ, અને સંયોગનો નાશ થવો એનું નામ દુઃખ એમ કહ્યું. રૂપિયા આવવા તે સુખ, ધનવાન પણ થવું તે સુખ, અને નિર્ધન પણ થવું તે દુઃખ, એવું નથી કહેવાનું. સ્વસ્વભાવથી ઉત્પન્ન સુખ, પોતાના સ્વભાવમાં રહેલું જે સુખ, સ્વભાવથી જ આત્મા સુખનો ભંડાર છે, એમાંથી જે સુખની ઉત્પત્તિ થાય છે એને સુખ કહેવામાં આવે છે. એનાથી જે પ્રતિકૂળ પરિણામ છે, વિરુદ્ધ જાતના પરિણામ છે, વિપરીત પરિણામ છે, એને દુઃખ કહેવામાં આવે છે. જીવનો જે સુખ ગુણ છે એની વિપરીત ઉલટી દશા એનું નામ દુઃખ છે, એની સ્વાભાવિક દશા એનું નામ સુખ છે. એ પ્રતિકૂળ કહો કે વિપરીત કહો, એવા દુઃખનો દુઃખથી મુક્ત થવું, મોક્ષ મુક્ત થવું, એવા દુઃખનું મુક્તપણું થવું અથવા વિનાશ થવો, કસ્માદિતિ તત્, કઈ રીતે તે? શુદ્ધ સંપયોગાદો સિદ્ધેશો, સિદ્ધ બુદ્ધ એક સ્વભાવેશો, સિદ્ધ બુદ્ધ એક સ્વભાવ આરાધકેશો, વા અરહદ આદિશો, સંપ્રયોગો ભક્તિ હિ શુદ્ધ સંપ્રયોગ, તસ્માત શુદ્ધ સંપ્રયોગા. આ તો સ્પષ્ટ અર્થ કીધા છે, વ્યુત્પત્તિ કરીને સંસ્કૃત છે, વ્યુત્પત્તિ અર્થ કહેવાય છે. શુદ્ધ સંપ્રયોગાદ એટલે શું? જે ભક્તિના પરિણામને શુદ્ધ સંપ્રયોગાદ કહેવાય ને, તો કેમ એને શુદ્ધ સંપ્રયોગાદ કહેવાય? તો શુદ્ધ એટલે સિદ્ધેશુ, સિદ્ધેશુ એટલે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, એ શું શું એટલે સાતમી વિભક્તિ છે. શુદ્ધમાં એટલે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવમાં, એ શુદ્ધ પ્રત્યે, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પ્રત્યે, એટલે કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવના આરાધક પ્રત્યે આમ કહીએ. શુદ્ધમાંથી આટલું કહીએ કે શુદ્ધ બુદ્ધ એક જે આત્મસ્વભાવ છે, તે આત્મસ્વભાવના જે આરાધક છે, એવા જે અરંત વગેરે ભગવંતો છે, તેમના પ્રત્યે સંપ્રયોગ, એમના પ્રત્યે જે પ્રયોગ, એમના પ્રત્યે જે ભાવનો યોગ, સારા ભાવનો યોગ, એને શુદ્ધ સંપ્રયોગ કરવામાં આવે છે. એટલે કે ભક્તિના પરિણામ તે શુદ્ધ સંપ્રયોગ, તે સંત શુદ્ધ સંપ્રયોગ દ્વારા, તેના દ્વારા શું કદા કથમ ભૂતો ભગવતી, તેના દ્વારા શું થાય છે? તે પર સમય રડો વધી, તેના દ્વારા પર સમયમાં રથવાય છે, તેના દ્વારા આત્મામાં રથ થવાય છે એમ ન કહ્યું, સ્વસમયમાં રથ થવાય છે, સ્વદ્રવ્યમાં રથ થવાય છે એમ ન કહ્યું, પણ પરદ્રવ્યમાં રથ થાય છે. કુંકુંડાચાર્ય અષ્ટપાવળમાં તો એ ગાથા લીધી છે, પરદ્રવ્યો ડૂબી, પરદ્રવ્યાથી પરિણામ જીવને દુર્ગતિનું કારણ. કઈ દુર્ગતિ? કે સંસારની ચારે ગતિ દુર્ગતિ, દુર્ગતિ પણ દુર્ગતિ છે અને મનુષ્ય ગતિ પણ દુર્ગતિ છે. કહેવાની જરૂર નથી કે તીન ઇંચ અને નારકી હવે દુર્ગતિ છે, એટલે પ્રત્યક્ષ પાપનો હોય છે. એ પંચમ ગતિ સુગતિ છે. તથા હું શું તદા કથમ મૂતો ભવતી, તેનાથી શું થાય છે? તે પર સમય હૃદય હોવી, તેનાથી પર સમય પણ થાય છે.
વિશેષ